समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निद्रा अधिकारमां कलश 137 चाले छे। जे जीव पर द्रव्यमां आसक्त एटले रागी छे अने सम्यक दृष्टिपणानो अभिमान करे छे ते सम्यक दृष्टि छे ज नहीं, ए वृथा अभिमान करे छे। एवा अर्थनु आ कलशरूप काव्य एटले के कलश 137 आपणे करी रह्या छीए अने एमां ए वात हती के आ हूँ पोते सम्यक दृष्टि छू एटले मने काई बंध थतो नथी, कारण के सम्यक दृष्टि ने शास्त्र में बंध कयो नथी एम मानीने जे अभिमानी थाय छे, अहंकार में राचे छे, एवा रागी जीवो परद्रव्य प्रत्ये एमने राग द्वेष मोहनो भाव छे। एवा रागी जीवो भले ए बाह्यमां महाव्रत नू पाचरण करे, पांच समिति सहित होय, ते छता पण ए हजी मिथ्या दृष्टि छे एटले पापी छे, कारण के आत्मा अने अनात्मा ना ज्ञान थी रहित होवाथी तेओ सम्यक्त्वथी रहित छे। आ वात मूल श्लोक में कही, एनो घणो विस्तार भावार्थमा पंडित जयचिंतजीए कर्यो अने पछी एनी बराबर समझ पूज्य गुरुदेव कांजी स्वामीए આપણને આપી। એમાં ઘણા પ્રશ્નોના જવાબ આપી અને ગુરુદેવે ઘણા સમાધાન કરાવ્યા છે, એના મહદ અંશો આપણે લીધા છે। હવે આજે શેષ અંશો લઈશું અને તે પછી નવી ગાથા લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 94 એમાં ત્રીજા પેરેગ્રાફમાં એ વાત આવી કે કોઈ જીવને તત્વ વિચાર થવા પહેલા એટલે કે સ્વ પરનું ભેદ જ્ઞાન થયા પહેલા કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય અથવા વ્રત તપ અંગીકાર થાય, અહીંયા ભગવાનની ભક્તિ શ્રદ્ધા એને એ પ્રકારે થાય, વ્રત તપ પણ અંગીકાર થાય, પણ હજી પોતે કોણ છે એનું ભાન થયું નથી। તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે ઓમકાર ધ્વનિમાં વાત કરી છે એને એ સમજ્યો નથી, એટલે એને તત્વ વિચાર નથી, એ તત્વ વિચાર કરતો નથી, તેથી તે સમ્યક્ત્વનો અધિકારી નથી થતો। પણ જ્યારે એને તત્વ વિચાર થાય, તત્વ વિચાર થતાં જ એ સમ્યક્ત્વનો અધિકારી થાય છે। વ્રત તપ અંગીકાર કરે માટે સંકિતી થાય એમ નહીં, પણ તત્વ વિચાર થતા તે સંકિતનો અધિકારી થાય છે, આવી ચોખ્ખી વાત છે। આ વાત આપણે ગઈકાલે કરી। હવે આગળ 6ઠા પેરેગ્રાફમાં કહે છે, કોઈકે પૂછ્યું કે આપ શુભભાવ કરનારને મિથ્યાદ્રષ્ટિ કહો છો, એ વાત અમે સમજ્યા નહીં। શુભભાવ કરનારને ગુરુદેવ આપ મિથ્યા દ્રષ્ટિ કહો છો એ વાત અમે સમજ્યા નથી, અમને એ વાત સમજાતી જ નથી, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને પણ ચારિત્ર મોહના ઉદયથી શુભભાવ થતો હોય છે, ક્ષાયિક સંકિતિને પણ રાગના પરિણામ તો થાય છે, તો પછી તેમને સંકિત કેમ છે, તેમને રાગ છે છતાં સંકિત કેમ ટકી રહે છે? આવો પ્રશ્ન કર્યો. શાસ્ત્રનો અભ્યાસ હોય તો વાત સરળતાથી સમજાય કે શ્રદ્ધાન એક વસ્તુ છે અને ચારિત્ર બીજી વસ્તુ છે. શ્રદ્ધાન સમ્યક થયું તો એમાં કોઈ ભાગ પડતા નથી, એમાં ઓછું વધતું હોતું નથી. શ્રદ્ધાન બરાબર છે તો બરાબર છે, નથી તો નથી. એમાં કંઈ સમ્યક્ત્વ છે એ કંઈ ઓછું વધતું હતું નથી. એટલે સમકીતી સમ્યક દ્રષ્ટિનું શ્રદ્ધાન બરાબર છે, યથાર્થ છે, એ શ્રદ્ધાનો વિષય છે, સાચી શ્રદ્ધાનો વિષય છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે એની વાત છે. જ્યારે એની ચારિત્રની દશા હજી પૂર્ણ શુદ્ધ નથી થઈ એ બીજી વસ્તુ છે. એટલે વર્તમાનમાં હજી મોટાભાગનાને એમ જ છે કે જેને થોડુંક પણ ચારિત્ર છે એ સાચા, અને બાહ્યમાં જેને ચારિત્ર દેખાતું નથી એને તો કાંઈ ધર્મ છે જ નહીં. આવી ઊંધી માન્યતા લગભગ મોટા ભાગના લોકોને છે. પેન્ટ શર્ટ પહેરીને ફરતો માણસ હોય ને એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે એ વાત ઘણાના મનમાં આવતી જ નથી. પણ જેણે કપડાં બદલ્યા હોય, સાધુનો વેશ ધારણ કર્યો હોય, એ સમ્યક દ્રષ્ટિ હોય એ વાત લગભગ 99% માણસને સાચી લાગે. એને શાસ્ત્રનો અભ્યાસ નથી ને એને આવા પ્રશ્નો થાય અને આવી રીતે જ માન્યતા હોય છે. કેમ કે શ્રદ્ધા જુદી વસ્તુ છે, સમ્યક શ્રદ્ધા થવી એ મહત્વની વસ્તુ છે, અને સમ્યક શ્રદ્ધાન માટે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને ખૂબ ઉગ્ર પુરુષાર્થ કરવાનો છે. પોતાની બધી ઊંધી માન્યતાઓને છોડીને સાચી માન્યતા ત્યારે જ થાય. પોતાના સ્વરૂપનો અનુભવ થયા વિના સાચી માન્યતા શક્ય નથી. એટલે આ જે પ્રશ્ન કર્યો છે ને એ એવો પ્રશ્ન છે કે સમ્યક દ્રષ્ટિ હોય એને આ ચારિત્ર મોહના ઉદયથી જે સુભાવ થાય છે, છતાં પણ તમે કેમ એને સંકિતિ કહો છો? એ પ્રશ્ન જ ખરેખર તો અસ્થાને છે. સંકિતિ હોય અને એનું પરિણમન છે એ જુદા પ્રકારે બાહ્યમાં દેખાય, અને એમને તો આવો ઊંધો પ્રશ્ન કરીને જસ્ટિફાય એ કરવું છે કે પેલા શુભભાવવાળા જે છે જેને સમ્યક દર્શન નથી એને તમે પાપી નહીં કહો, એને પણ સમ્યક દર્શન છે એમ કહો, અથવા તો એમને સમ્યક દર્શન શુભભાવમાંથી થશે એમ માનો, આવું એમને જસ્ટિફાય કરાવવું છે. એટલે આવો ઊંધો પ્રશ્ન કર્યો છે કે ક્ષાયિક સમકીતિને પણ રાગના પરિણામ તો થાય, ચારિત્ર મોહના ઉદયથી શુભભાવ થતો હોય છે, છતાં એને તમે સમકિત માનો છો. પણ ભાઈ સમકિત છે તો સમકિત માનવું છે કે એમને માનવું છે? મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ આ વાતની સ્પષ્ટતા પંડિત ટોડરમલજીએ કરી છે, અને એમાં તો નોકર અને શેઠનું ઉદાહરણ આપ્યું છે કે બાહ્યમાં નોકર દુકાનના બધા કામો કરતો દેખાય, મારી દુકાન છે અમારી દુકાન છે એમ પણ બોલતો હોય અને માલ વેચતો હોય અને ગ્રાહક સાથે સંબંધ બરાબર રાખતો હોય, બધું હોય, માલ લાવતો હોય, હિસાબો રાખતો હોય, બધું બરાબર કરતો હોય, તે છતાંય એને અંતરમાં એ દુકાન એની ક્યાં છે? અંતરમાં તો સ્પષ્ટ છે કે એ દુકાન એની નથી. અને પેલો શેઠ ઘેરે બેઠો હોય, એક પણ કામ દુકાનનું કરતો ન હોય, છતાંય દુકાન પોતાની છે એ ભાવ એને રહે છે, એને એ ભાવ તો રહે જ છે, દુકાન પોતાની જ છે. દુકાનના કામ નોકર કરે, પોતે નથી કરતો, દુકાને આવતો પણ નથી, તો પણ દુકાન પોતાની છે. એટલે માન્યતા એક વાત છે અને બાહ્યમાં દેખાવું જે છે એ બીજી વાત છે, એમ કરી અને પંડિત ટોડરમલજીએ ત્યાં સમજાવ્યું છે કે જેનું શ્રદ્ધાન એમ છે કે હું શેઠ નથી, દુકાન મારી નથી, એ શ્રદ્ધાન કાંઈ ફરી નથી જતું. દુકાનમાં કામ કરે એથી કંઈ પોતે જે છે તે જ રહે છે, પોતે નોકર છે તો નોકર જ રહે છે, એ શ્રદ્ધામાં કાંઈ ફેર પડતો નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ બહારમાં બધા કાર્યો કરતો દેખાય, એને એવા સૂક્ષ્મ રાગ પણ હોય, તેથી કંઈ એની શ્રદ્ધામાં ફેર નથી પડી જતો કે પોતે એવા પર્યાય રૂપે છે, એવી કંઈ એની શ્રદ્ધા થઈ નથી જતી. એની શ્રદ્ધા તો પોતે જેવો શુદ્ધ ત્રિકાળ નાયક છે એ જ રીતે રહે છે. એટલે આ વાત જે સમજે છે અને શ્રદ્ધા અને ચારિત્રને બરાબર યથાર્થ જાણે છે એને તો આવા પ્રશ્નો થતા નથી. એટલે આ પ્રશ્નનું સમાધાન અહીંયા જે આપ્યું છે એ પણ આપણે લઈએ. અહીંયા સમાધાનમાં કહ્યું છે કે અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કયો છે? જેને એવો રાગ હોય છે એટલે કે મિથ્યાત્વ હજી ગયું જ નથી, અર્થાત જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિ છે, પોતાપણું છે, પ્રીતિ છે, અથવા તો ન ગમતા પદાર્થો પ્રત્યે એને અપ્રીતિ છે, દ્વેષ છે, તો તેને સ્વ પરનું જ્ઞાન કે સદ્ધાન નથી, ભેદ જ્ઞાન નથી એમ સમજવું, અને સ્વ પરના ભેદ જ્ઞાન વિના એ મિથ્યા દ્રષ્ટિ છે. 95મા પાના પર ગુરુદેવ અહીંયા શરૂઆતમાં જ સમજાવે છે કે જુઓ, જેની વિપરીત માન્યતા છે કે વ્રત ને તપ વડે મને ધર્મ થશે અને ભગવાનની ભક્તિ વંદના જાત્રા વડે સંકિત થશે, તો એ માન્યતા ઊંધી માન્યતા છે. જેમને ધર્મ થયો, જેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એમણે શું કહ્યું છે એમણે જો પૂછવા જઈએ તો એ તો એમ જ કહે છે કે આ બધો સ્વભાવ છે અને સ્વરૂપમાં જવાથી જ સમ્યક દર્શન થાય છે. આટલું બધું સ્પષ્ટ છે, ઓમકાર ધ્વનિમાં આ વાત આવી છે, છતાંય આ જીવને એ વાતને પકડવી નથી. ભગવાનની ભક્તિ કરવી છે પણ ભગવાને જે વાત કરી છે એ વાતને માનવી નથી. ભગવાનને વંદન કરવા છે પણ ભગવાનના ઉપદેશને ગ્રહણ નથી કરવું. એટલે અહીંયા જે મિથ્યાદ્રષ્ટિ છે એ ખરેખર તો પોતે જાતે જ મિથ્યાદ્રષ્ટિ રહે છે, પોતાના ઊંધા પુરુષાર્થને કારણે જે મિથ્યાદ્રષ્ટિ રહે છે અને એની વિપરીત માન્યતાનું કારણ એનું પોતાનું છે. એટલે એવી જેની વિપરીત માન્યતા છે એ પછી બહારમાં ભલે વ્રત અને તપ કરે અને એ પછી એની ઈચ્છા પ્રમાણે સ્વેચ્છાએ એને ધર્મ માને અને મને ધર્મ થશે, મુક્તિ થશે એવું માને, પણ તેવી માન્યતા કરવા છતાંય કંઈ સંકિતિ થઈ જતો નથી, એને કંઈ એના દ્વારા સંકિત થવાનું નથી. શુભભાવ છે તો શુભભાવ જ રહેશે, એથી પુણ્યનો બંધ જ પડશે, કંઈ સંકિત થશે નહીં. અને જો એવી માન્યતામાં રહેશે તો એ મિથ્યાદ્રષ્ટિ જ રહી જશે. અને આવું વિપરીત માનનાર મિથ્યાદ્રષ્ટિના અનંતાનુબંધી રાગને અહીં પ્રધાનપણે કહ્યો છે, અર્થાંત અનંતાનુબંધીના રાગને જ અહીં રાગ કહ્યો છે. એવા રાગની અહીંયા તો વાત ચાલે છે. પેલા સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે એ રાગની અહીંયા વાત નથી. એ રાગ તો ચારિત્ર મોહનીના ઉદયને કારણે થાય છે અને એ પ્રત્યે સમ્યક દ્રષ્ટિની કોઈ રૂચિ નથી, એ એને ઝેર જેવો જાણે છે. એટલે એ અસ્થિરતાનો રાગ છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી, બહારમાં છે ત્યારે એવા શુભભાવ એને આવે છે, એવો એ અસ્થિરતાનો રાગ છે. અહીંયા એવા અસ્થિરતાને અને એવા અસ્થિરતાના રાગની વાતને લીધી નથી. અહીંયા જે વાત કરી છે તે અનંતાનુબંધીના રાગની વાત કરી છે અને એ અપેક્ષાએ આખી વાત કરવામાં આવી છે. પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા ભાવોમાં ભલે પછી એ પરદ્રવ્ય દેવ હોય, સાચા દેવ ગુરુ શાસ્ત્ર હોય એમના પ્રત્યેનો ભાવ હોય, કે પછી પોતાના સ્ત્રી પુત્ર આદિ સગાવાલા સ્નેહીઓ હોય એમના પ્રત્યેનો ભાવ હોય, પણ એ બધા સ્વથી જુદા છે, અન્ય છે, અને તે સર્વ પરદ્રવ્યમાં અને તેનાથી થતા પુણ્ય પાપના ભાવમાં જેને આત્મબુદ્ધિ થાય છે તેને સ્વ પરનું જ્ઞાન શ્રદ્ધાન નથી. જેને એવા ભાવમાં પોતાપણું લાગે છે કે આ ભાવ મારો છે, એ રૂપે હું પરિણમું છું, તો એ ભાવમાં આત્મબુદ્ધિ કહેવાય. અને એવી આત્મબુદ્ધિ જેને છે એને સ્વ અને પર એ બંનેનું ભેદ જ્ઞાન નથી, એને સ્વ પરના જ્ઞાનની શ્રદ્ધા નથી. જેને પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા પુણ્ય પાપના ભાવોમાં તે મારા છે અને મને લાભકારી છે એમ પ્રીતિ અપ્રીતિ થાય છે તેને સ્વ પરનું શ્રદ્ધાન નથી. બહુ સ્પષ્ટ ગુરુદેવે તો વાત કરી દીધી છે. જેને રાગનો પ્રેમ છે તેને આત્મા પોતે સ્વ અને રાગ પર એવું ભેદ જ્ઞાન નથી, એને આત્માની રૂચિ નથી, એને આત્માનું મહાત્મ આવ્યું નથી. ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ પરમાત્મ સ્વરૂપ મુક્ત, એનું મહાત્મ એને હજી આવ્યું નથી, એટલે બહારમાં એ ફાંફા મારે છે, ધર્મના નામે ફાંફા મારે છે. આ દેવ ગુરુ શાસ્ત્રને પણ જે મારા માને પોતાના માને તેને પણ સ્વ શું છે એનું ભેદ જ્ઞાન નથી. ઘણી સ્પષ્ટ વાત કરી છે. અને આ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જો પરદ્રવ્યની ક્રિયા જીવ કરી શકતો નથી, આત્મા બીજાની ક્રિયા કરી શકતો નથી, એ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં બહુ સારી રીતે સમજ્યા છીએ. છતાં મુનિપદ લઈને વ્રત સમિતિ પાળતા હું પરજીવોની રક્ષા કરું છું, દયા પાળું છું તથા પરજીવોની હિંસા ન થાય તેમ જતનાથી શરીર આદિને પ્રવર્તાવું છું, એમ જે પરદ્રવ્યની ક્રિયાથી અને પરદ્રવ્યના નિમિત્તે થતા વ્રત તપ ભક્તિ જાત્રા આદિના શુભભાવોથી જે પોતાનો મોક્ષ માને છે તેને ભેદ વિજ્ઞાન જ નથી. આમાં બે વાત એક સાથે ગુરુદેવે કરી. એક તો પરદ્રવ્યના કાર્યો જીવ કરી શકતો નથી. હવે આ વાત કરી એટલે કેટલાકને એમ થાય તો શું અમારે જીવની હિંસા કરવી, જીવની દયા નહીં પાડવી? પણ એવી ક્યાં વાત છે? અહીંયા ગુરુદેવે એવું ક્યાં કહ્યું જ છે? જીવોની રક્ષા અમારે ન કરવી, અમારે એની હિંસા થવા દેવી, છ કાયના જીવોની દયા ન પાડવી? આવો ઊંધો પ્રશ્ન કરે. પણ ભાઈ ભલા ભગવાન તું જરાક સમજ, એવું ક્યાં અહીંયા કહ્યું છે કે તારે જીવોની દયા ન પાડવી, એવો ભાવ તને ન થવો? એમ ક્યાં કહ્યું છે? તને એવો ભાવ આવશે જ, તું સાધક છો તો તને છ કાયની દયાનો ભાવ આવ્યા વિના રહેશે જ નહીં, તને અહિંસાનો જ ભાવ રહેશે. પરંતુ અહીંયા તો સમજાવવું એ છે કે એ ભાવ છે તારો, એ શુભભાવ છે, એ માત્ર શુભભાવ છે. અને ખરેખર જો જોવા જઈએ તો તું કોઈ જીવને બચાવી શકતો નથી કે મારી પણ શકતો નથી, બેમાંથી કાંઈ કરી શકતો જ નથી. માત્ર તને શુભભાવ આવે, કેમ કે તું સાધક છો તો તને એવો શુભભાવ આવે, બચાવવાનો ભાવ આવે. બાકી એ જીવનું બચવું અથવા મરવું એ તો એના કર્મને આધીન છે, એટલે કે એના કર્મના નિમિત્તે એની જે દશા થવાની છે તે જ થાય છે. એનું આયુષ્ય જેટલું છે એટલો સમય જે રહે છે, એને જે અસાતા વેદની ભોગવવાનું છે એ એટલો વખત એને ભોગવવું જ રહ્યું. પણ તને એ વખતે એવો ભાવ ન થાય કે ભલે ભોગવે ભલે મરે, એવો ભાવ ન થાય. કેમ કે એવો ભાવ થાય તો સમજવું કે તને હજી ધર્મ પ્રત્યેની રૂચિ થઈ નથી. એટલે તને જો તું સાધક હોય તો તને જીવોની દયા પાડવાનો, જીવોને સાતા પહોંચાડવાનો એવો ભાવ આવવો જ જોઈએ, એવો આવે જ, આવ્યા વિના રહે જ નહીં. મરતાને બચાવવાનો ભાવ આવ્યા વિના રહે જ નહીં, આવવો જ જોઈએ. એમ ન થાય કે એનું આયુષ્ય હશે એટલું ભોગવશે ને ભલે મરતો હોય તો ભલે મરે, એવો ભાવ ન આવે. સાધકને એવો ભાવ આવે જ નહીં, આવવાનો પ્રશ્ન જ નથી. અને જો એવો ભાવ આવે તો સમજવું કે એ મોટો મિથ્યાદ્રષ્ટિ તો છે પણ સાથે પાપી છે, અને અશુભ ભાવમાં એ અનંત ભાવ સુધી રખડશે. એટલે એવી વાત અહીંયા નથી કરી ગુરુદેવે, એવું નથી સમજાયું. પણ અહીંયા તો એમ કહ્યું છે કે સાચા અર્થમાં તું એને બચાવી શકતો નથી, પણ તને શુભભાવ આવ્યો છે તો સારી વાત છે, ભલે આવ્યો. જે સાધક છે એને શુભભાવ આવે. હવે તું એવા શુભભાવ સુધી અટકી જાય અને એમ માની લે કે આ શુભભાવ છે, દયા પાળવાનો ભાવ છે, છ કાયના જીવોની દયા, અહિંસા, પરમો ધર્મ, આ જે શુભભાવ છે એ જ જૈન દર્શન છે, એ જ સંકિત છે, એ જ મોક્ષનો માર્ગ છે, તો તારી ભૂલ થાય છે. એ માન્યતા, એવી ઊંધી શ્રદ્ધા તને રખડવાનું કારણ થશે. એ શુભભાવ છે તો એને તું શુભભાવ જ જાણ, અને હજી એનાથી આગળ વધ. શુભભાવ દ્વારા ધર્મ નથી, શુભભાવ એ પુણ્યબંધનું કારણ છે, એ ભવનું કારણ છે. એટલે શુભભાવથી આગળ વધી અને શુદ્ધભાવનો પુરુષાર્થ કર. શુભભાવ શું છે એને શું સમજ, શુદ્ધભાવ અને શુભભાવના તફાવતને સમજ. શુદ્ધભાવ શુભભાવથી કેવો જુદો પડે છે એને તું સમજ. તો શુદ્ધભાવ સ્વના લક્ષે થાય છે, જ્યારે શુભભાવ છે એ પરના લક્ષે થાય છે. એટલે પરની ક્રિયા કરવાનો ભાવ, ખરેખર તો પરની ક્રિયા એ કરી શકતો નથી, કેમ કે પરની ક્રિયા આત્મા તો ક્યાંથી કરે. શરીર ક્રિયા કરે છે, એ શરીર જ એનાથી જુદું છે, અને શરીરના કાર્યો એના કારણે થાય છે. એ વખતે એને શુદ્ધભાવ હોય, એવો ભાવ એને હોય તો ભલે રહ્યો, પણ એ કાંઈ ધર્મ નથી. આ વાત સમજાવવી છે. એટલે જે સાધક છે એને શુભભાવ આવે, છતાં પણ એ શુભભાવથી જુદા શુદ્ધભાવ કે જે સ્વરૂપના લક્ષે થાય છે એને જ આદરણીય માને છે. અને એટલા માટે એ વાતને અહીંયા સ્પષ્ટ કરતા સમજાવ્યું. એટલે આ રીતે બે વાત આવી કે એક તો એ પરજીવોની દયા પાળી શકતો નથી, કેમ કે પોતે ચેતન છે અને એનાથી બીજું બધું જુદું છે, એટલે એના કાર્યો કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. એક વાત એ છે, અને બીજી વાત એનો જે ભાવ છે તે શુભભાવ છે, એ શુભભાવ બંધનું કારણ છે. એ બંને વાતને અહીંયા એક સાથે ગુરુદેવે સમજાવી, અને એથી જુદો ધર્મ એટલે શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ રૂપે છે એ વાતને અહીંયા હવે સમજાવી છે. તો કહે છે અહીંયા કે પરદ્રવ્યની ક્રિયા જીવ કરી શકતો નથી, છતાં મુનિપદ લઈને વ્રત સમિતિ પાળતા હું પરજીવોની રક્ષા કરું છું, દયા પાળું છું, તથા પરજીવોની હિંસા ન થાય તે માટે હું જતનાપૂર્વક પ્રવર્તું છું, શરીર આદિને એવી રીતે પ્રવર્તાવું છું. એમ જે પરદ્રવ્યથી શુભભાવથી ધર્મ માને છે, પરદ્રવ્યની ક્રિયાથી અને પરદ્રવ્યના નિમિત્તે થતા વ્રત તપ ભક્તિ યાત્રા આદિના શુભભાવોથી જે પોતાનો મોક્ષ માને છે તેને ભેદ વિજ્ઞાન જ નથી. ભેદ વિજ્ઞાન વિના સમ્યક તો હોય નહીં. ભાઈ, વ્રત તપ ઉપવાસ આદિ શુભભાવ પરદ્રવ્યનો ભાવ છે, એને પોતાનો માનવો અથવા પોતાને માને અને એના વડે મોક્ષ થવો માને તેને સ્વ અને પરનું જ્ઞાન જ નથી. વળી પરજીવોની હિંસા થવી અને અયત્નાચારે શરીરનું પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી અથવા તેના નિમિત્તે થતા અશુભ ભાવથી બંધ થાય અને શુભ ભાવથી ધર્મ થાય એવું માનવું એ પણ મિથ્યાત્વ છે. શુભ કે અશુભ બંને ભાવથી બંધ જ થાય છે. એટલે માત્ર એમ માનવામાં આવે કે આવા અયત્નાચારે શરીરનું પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી અથવા તેના નિમિત્તે થતા અશુભ ભાવથી જ બંધ થાય એમ જો માનવામાં આવે તો એ માન્યતા પણ ખોટી છે. કેમ કે બંધ તો શુભ ભાવથી પણ થાય, અશુભ ભાવથી જ બંધ થાય એમ નહીં, શુભ ભાવથી પણ બંધ થાય. એટલે માત્ર અશુભ ભાવથી બંધ થાય અને શુભ ભાવથી ધર્મ થાય એવી માન્યતા જે છે તે મિથ્યા માન્યતા છે. એને સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન નથી. સ્વ પરના ભેદ વિજ્ઞાન દ્વારા જ એને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. હવે આ 96માં પાના ઉપર નીચે પણ વાત કરી છે કે પુણ્ય પાપના બંને ભાવ બંધનું કારણ છે. એમ નથી કે પાપના ભાવથી જ બંધ થાય અને આ બધા દયાદાન વ્રત તપ ભક્તિના ભાવ છે એનાથી ધર્મ થાય એમ નથી. એ બધા ભાવથી પણ બંધ જ પડે છે. અને આપણે પુણ્ય પાપના અધિકારમાં એ વાતને બરાબર સમજ્યા છીએ, આશ્રવ અધિકારમાં પણ વાતને બરાબર સમજ્યા છીએ કે બંને બંધના જ કારણ છે. અને બંધના કારણ છે તો એ મુક્તિના કારણ કેવી રીતે હોય? એટલે મોક્ષના કારણ નથી. અને સમ્યક દર્શન વિના, સાચી સમ્યક શ્રદ્ધા વિના મુક્તિ કેવી રીતે થાય? એટલે એ વાત અહીંયા સમજાવી છે કે પુણ્ય પાપના બંને ભાવ બંધનું કારણ છે અને પરદ્રવ્ય તો તેમાં નિમિત્ત માત્ર છે. કે પરદ્રવ્યને કારણે થાય છે એમ કહીએ એ તો વ્યવહારનયનું કથન છે. કાંઈ પરદ્રવ્ય એવા પુણ્ય પાપના ભાવ કરાવતું નથી, શુભાશુભ ભાવ કરવા પ્રત્યે આપણને લઈ જતું નથી. પરદ્રવ્યનું નિમિત્ત પામીને જીવ શુભાશુભ ભાવે પોતે જાતે પ્રવર્તે છે. નાની નાની એ વાતને બરાબર સમજે છે એટલે એને એવો મિથ્યાત્વનો રાગ નથી. પરદ્રવ્યનું લક્ષ થતા એને એવો રાગ, અનંતાનુબંધીનો રાગ થતો નથી. પરંતુ અજ્ઞાની એને વિપરીત રીતે માને છે. હવે આ બધું બરાબર સમજે નહીં તો પછી શું થાય, ધર્મમાં કેવી રીતે પ્રવર્તે? આટલી બધી વાત કરી એટલે ફરી પાછી એક વાત આવી અને એક પ્રશ્ન કર્યો. 97માં પાના ઉપર કહે છે કે આપ તો વ્યવહારનો લોભ કરો છો, શું વ્યવહાર છે જ નહીં? ગુરુદેવને કોઈ આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે કે કોણ કહે છે કે વ્યવહાર છે જ નહીં, કોણે કહ્યું? શાસ્ત્રની અંદર વ્યવહાર અને નિશ્ચયની વાત બંને આવે. જેવું શાસ્ત્ર હોય એમાં એક અથવા બીજા પ્રકારની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય, એટલે નિશ્ચય અપેક્ષાએ વાત કરવામાં આવી હોય એને આદરણીય સમજવી, અને વ્યવહાર અપેક્ષાએ જે વાત કરવામાં આવી હોય એને માત્ર જાણવા લાયક સમજવી, એ તો શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે. એટલે વ્યવહાર નથી, વ્યવહારનો લોભ કર્યો છે એમ નથી, વ્યવહારના અભાવપૂર્વક કોઈ વાત છે જ નહીં, પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ. જે અપેક્ષાએ વાત ચાલતી હોય એ અપેક્ષાએ લેવી જોઈએ, અને એમ અનેકાંત નથી કે નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એમ નથી. નિશ્ચયથી જ ધર્મ થાય અને નિશ્ચયથી જેને ધર્મ થાય છે એને સાથે રહેલો વ્યવહાર આવો હોય છે એ સમજાવવામાં આવ્યું હોય છે. અહીંયા ઉત્તરમાં ગુરુદેવ સમજાવે છે કે કોણ કહે છે કે વ્યવહાર નથી, કોણ કહે છે કે વ્યવહાર છે જ નહીં? વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ બાહ્ય વ્યવહાર જ્ઞાનીને પણ હોય છે, પણ તે મોક્ષ માર્ગ અર્થાત મોક્ષનું કારણ છે એમ જ્ઞાની માનતા નથી. આ વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ પોતાની યોગ્યતા અનુસાર જ્ઞાનીને પણ હોય છે, નથી હોતું એમ નથી, પણ તે મોક્ષ માર્ગ છે અથવા તો મોક્ષનું કારણ છે, મુક્તિનું કારણ છે એમ જ્ઞાની માનતા નથી. જો કોઈ તેને મોક્ષ માર્ગ જાણી આચરણ કરે છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે, એટલે કે એને મોક્ષ માર્ગ જાણી અને એ આચરણ કરનારાની શ્રદ્ધા છે એ ખોટી છે, એ મિથ્યા શ્રદ્ધા છે. એનું આચરણ કરે છે એને મિથ્યા નથી કહ્યું, આચરણ ભલે કરેશ બરાબર આચરણ કરે, એમાં દોષ ન આવે, અતિચાર રહિત આચરણ કરે અને એ વાત બરાબર છે, સારી છે, પણ એ ધર્મ છે એમ નહીં. એટલે આચરણ તો જ્ઞાની પણ એવા જ કરે છે, બાહ્યવા જ્ઞાનીને પણ વ્રત, તપ, ભક્તિ, દાન બધું હોય છે. પાંચમા ગુણસ્થાનની દશામાં હજી એની દશા દેશવીરતી છે, એટલે હજી પૂર્ણપણે એને બધા પરિગ્રહનો ત્યાગ થયો નથી, તો ત્યારે એ એવા દાન વગેરે પણ કરે છે અને ભક્તિ વગેરેનો પણ ભાવ એને હોય છે, બધું હોય છે, નથી હોતું એમ નથી હોતું. અને જ્યારે મુનિ થયો છે, બધું છોડીને નીકળ્યો છે, ત્યારે પણ એને વ્રત, તપ, પ્રભુ પ્રત્યેનો અહોભાવ, ભક્તિ વગેરે હોય છે, એટલે એવો વ્યવહાર તો જ્ઞાનીને પણ હોય છે. એટલે એવા વ્યવહારનો લોપ અહીંયા અમે કરતા જ નથી ને, શાસ્ત્રમાં ક્યાંય એવો લોપ કરવામાં આવ્યો જ નથી. ગુરુદેવ લોપ ક્યાં કરે છે? શાસ્ત્રની વાતને જેમ છે તેમ સમજાવી છે, જે અપેક્ષાએ વાત હોય એ અપેક્ષાએ સમજાવવામાં આવી છે. જો કોઈ તેને મોક્ષ માર્ગ જાણી અને આચરણ કરે છે, એટલે કે જે વ્યવહાર છે તેને, તો તે મિથ્યા દ્રષ્ટિ છે એમ વાત છે. જો અહીં શું કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ભાવો શુભ ભાવ છે, એટલે શુભ રાગ છે, અને તે વડે પોતાનો મોક્ષ થવો એટલે પોતાની મુક્તિ થવી એવું જે માને છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. હવે આ માન્યતા એની બદલાઈ જાય તો એ સમ્યક દ્રષ્ટિ થાય કે ના ના, આ તો શુભ ભાવ જ છે અને શુદ્ધ ભાવ છે એ જ મોક્ષનું કારણ છે, અને એમ કરી અને શુદ્ધ ભાવ કે પરિણમવા માટે પુરુષાર્થ આદરે, સ્વરૂપનું લક્ષ કરે, સ્વરૂપનું મહાત્મા આણે, તો સમ્યક તો થાય. અને આ વાત શાસ્ત્રમાં પોકારી પોકારીને કહેવામાં આવી છે, પરંતુ અજ્ઞાની એ વાતને પકડતો નથી અને વિપરીત માન્યતાને ગ્રહીને રહ્યો છે. 97માં પાના ઉપર 5મા પેરેગ્રાફમાં આગળ કહે છે કે જો સમકીતીને રાગ હોય એટલે અસ્થિરતાનો રાગ હોય છે, તથા તેને રાગ પ્રેરિત શુભાશુભ બાહ્ય ક્રિયાઓમાં પણ તે પ્રવર્તતો હોય છે, પણ તે સર્વ તે કર્મનું જોર અર્થાંત પુરુષાર્થની નબળાઈ. જો કર્મનું જોરનો અર્થ એમ નથી કે પેલા જળ કર્મ છે એને કંઈ કરાવે છે એમ નથી, કર્મના ઉદય છે અને અહીંયા એનો પુરુષાર્થ નબળો છે, અધૂરો છે, જેવો જોઈએ એવો ઉગ્ર નથી, એટલે એ કર્મના ઉદયનું લક્ષ્ય એને થાય છે. પણ તે છતાં એની શ્રદ્ધામાં કોઈ ફેર નથી, એટલે એને બરાબર સમજે છે, જાણે છે કે આ મારી નબળાઈ છે, એટલે આવા શુભાશુભ ભાવ થાય છે. અને જ્ઞાનીને તો અશુભ ભાવ તો જ્વલ્લે જ હોય છે, વિશેષતા તો શુભ ભાવની જ હોય છે, એટલે એ જાણે છે. એટલે પુરુષાર્થ વધારીને એવા શુભભાવથી એ નિવૃત્ત થઈ જ પોતાનું ભલું છે એમ સમ્યકપણે એ માને છે, અને એવો જ એનો પુરુષાર્થ છે. એટલે ક્રમે એ પુરુષાર્થની દ્રઢતા કરીને, ઉગ્ર પુરુષાર્થ કરીને રાગથી નિવૃત્ત થાય છે. તે જ્ઞાની તેમને રોગવત જાણે છે, જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય, યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી સમકીતી ધર્મીને વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિનો શુભભાવ આવે છે ખરો, પણ તેને તે શુભભાવ તરીકે જાણે છે, ત્યાં રોકાતો નથી, એને અટકવાનું સ્થાન માને છે. એટલે કે જ્યાં સુધી એમાં અટકીને રહ્યો છે ત્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં શુદ્ધભાવમાં નહીં જઈ શકે, માટે એ અટકવાનું સ્થાન છે, એ રોગ સમાન છે એમ એની બરાબર શ્રદ્ધા છે. તેને તે બંધનું કારણ જાણે છે, એને એ ધર્મનું કારણ નથી જાણતો, પણ એ પુણ્ય બંધનું કારણ જાણે છે. 98મા પાના ઉપર ફરીથી એક પ્રશ્ન છેલ્લે મૂક્યો છે કે પરંતુ શુભ ભાવને અશુભ ભાવની અપેક્ષાએ તો ઠીક કહેવાય ને, બહુ સમજાવ્યું, ઘણું સમજાયું તોય હજી એને શુભ ભાવ પ્રત્યેનું વલણ જતું નથી ને. શુભ ભાવને ધર્મ માનીને બેઠો છે ને, એટલે એને મનમાં એમ છે કે હું શુભભાવને છોડીશ તો ક્યાંક મારું અકલ્યાણ થશે, પણ દ્રષ્ટિ બદલવાની છે. શુભભાવને છોડવાની વાત નથી, પણ શુભભાવ છે તે ધર્મ નથી એ વાતને પહેલા પકડવાની છે. પહેલું સ્ટેપ એ છે કે શુભભાવ છે તે ધર્મ નથી. શુભભાવને છોડીને અશુભમાં જવાની તો વાત જ નથી, પણ શુભભાવ છે એ જ માત્ર ધર્મ છે એ માન્યતા અત્યાર સુધી એની છે, એ માન્યતાને એને બદલવાની છે. અને પછી પોતાની જાતને જ પ્રશ્ન કરવાનો છે કે જો શુભભાવ ધર્મ નથી તો પછી ધર્મ શું છે. શુભભાવ જે છે એ બંધનું કારણ છે, એટલો નિર્ણય પહેલા એને થાય કે ના, શુભભાવ દ્વારા પણ મને પુણ્યનો બંધ એટલે જેવટે થાય છે તો બંધ જ. આટલો નિર્ણય કરી અને એને ખૂબ વિચાર કરવાનો છે, અને પોતાની જાતને જ પૂછવાનું છે કે જો આ રીતે શુભભાવ દ્વારા પણ જો પુણ્યનો બંધ થાય અને ભવના ભ્રમણ કરવા પડે, દેવની કે મનુષ્યની ગતિ કરવાની થાય શુભભાવ દ્વારા, તો રાજા થવાય કે ઇન્દ્ર થવાય, પણ તેથી શું. એવા શુભભાવ દ્વારા જો સમકીતી છે અને શુભભાવ છે તો પણ એનું ફળ શું છે. એનું ફળ તો પુણ્યનો બંધ જ છે. એટલે જેને મુક્તિની પ્રાપ્તિ કરવી છે એને હજી સમ્યક દર્શન કર્યા પછી પણ કોઈક પુરુષાર્થ બાકી રહે છે, અને જે સમ્યક દર્શન સહિત નથી એવો મિથ્યા દ્રષ્ટિ છે એનો તો હજી પુરુષાર્થ શરૂ જ નથી થયો. એટલે પોતાની જાતને જ એ પ્રશ્ન કરવાનો છે કે શુભભાવ છે એ ધર્મ નથી, એ બંધનું કારણ છે, તો ધર્મનું કારણ શું હોઈ શકે અને ધર્મનું કારણ શું છે એની હું મુખ્યતા રાખું, તો પછી બધું બરાબર એક પછી એક ગોઠવાઈ જશે. પછી લાગશે કે ના, શુદ્ધ ભાવ છે તે ધર્મનું કારણ છે, અને શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવો એ શુભ ભાવ છે. શાસ્ત્રના અભ્યાસ દ્વારા શુદ્ધ ભાવની પ્રરૂપણા કરવી એ પણ શુભ ભાવ છે. સ્વાધ્યાય કરવો એ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. સ્વાધ્યાય દ્વારા પોતાના સ્વરૂપને જેમ છે તેમ જાણવાનો પ્રયત્ન કરવો એ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. એટલે શુભ ભાવ તો એને થવાનો જ છે, શુભ ભાવ તો એને થવાનો જ છે. એટલે અશુભ ભાવની અપેક્ષાએ શુભ ભાવ સારો છે એમ કરશે તો ત્યાં સંતોષ આવી જશે, અને ક્યારેય શુદ્ધભાવ સુધી પહોંચશે જ નહીં. એટલે શુભભાવને છોડીને અશુભમાં જવાની તો કોઈ વાત કરી જ નથી, પણ શુભભાવમાં અટકીને ઉભો છે અને એને એમ મનમાં છે કે શુભભાવમાંથી આગળ વધતા વધતા શુદ્ધમાં જવાશે, તો એ તો શક્ય જ નથી. શુભભાવમાં ને શુભભાવમાં વધારે ને વધારે એ પુણ્યના બંધ કર્યા કરશે, બીજું શું કરશે. અને એ પુણ્યનો બંધ પડ્યા પછીથી એનો ઉદય આવશે અને એ ખરી જશે, પછી શું. અને એ ઉદય આવે એ વખતે એને શુભાવત થશે એની કોઈ ગેરંટી છે, ખાતરી છે? એ વખતે પણ અશુભાવ થઈ શકે એટલે નવા કર્મ ફરી પાછા બંધાશે? આ બધો વિચાર કરે તો બહુ સહેલું છે. અહીંયા આ પ્રશ્ન છે કે શુભ ભાવ ને અશુભ ભાવની અપેક્ષાએ તો ઠીક કહેવાય ને, એનો ગુરુદેવ ઉત્તર આપ્યો છે. પણ એ ક્યારે ક્યારે એ ઠીક કહેવાય? કે સંકિત થાય ત્યારે. જો બહુ સરસ રીતે આ વાત લીધી છે, આખો દ્રષ્ટિકોણ જુદો ગુરુદેવે આપ્યો છે કે સંકિત જેને થયું છે એને શુભભાવ બરાબર છે, એને માટે શુભભાવ સારો છે. પણ જેને સંકિત થયું જ નથી એને માટે એ શુભભાવ છે એ ખરેખર શું છે? તો કે અટકીને રહેવાનું સ્થાન થઈ જાય છે, એ ક્યારેય શુદ્ધભાવમાં નહીં જાય. એટલે ગુરુદેવે એ અપેક્ષાથી આખી વાત, એ દ્રષ્ટિકોણથી વાત અહીંયા સમજાવી છે કે શુભ ભાવને અશુભ ભાવની અપેક્ષાએ તો ઠીક કહેવાય ને. ગુરુદેવ કહે છે કે પણ એ ક્યારે? સંકિત થાય ત્યારે. તો પણ બંધની અપેક્ષાએ તો બંને નિશ્ચયથી બંધના જ કારણરૂપ છે. સંકિતીને વ્યવહારની અપેક્ષાએ તીવ્ર કસાયની સરખામણીએ મંદ કસાયને ઠીક ભલો કહેવાય છે. મંદ કસાય એટલે શુભ ભાવ અને તીવ્ર કસાય એટલે અશુભ ભાવ. પણ નિશ્ચયથી તો એ પણ બંધનું જ કારણ છે, બંને બંધના કારણ છે. જેણે મંદ કસાયને પણ નિશ્ચય બંધનું કારણ જાણ્યું છે એવો સંકિતી, મંદ કસાય એટલે શુભ ભાવને પણ નિશ્ચયથી જે બંધનું જ કારણ જાણે છે, માને છે, શ્રદ્ધે છે, એવા સંકિતીને મંદ કસાય એટલે શુભ રાગ ઉપચારથી ભલો કહેવામાં આવ્યો છે. એટલે મિથ્યા દ્રષ્ટિને માટે નથી કહ્યું. આપણે બધા શું માનીએ કે હજી મિથ્યા દ્રષ્ટિ છે તો અશુભમાંથી શુભમાં આવે તો સારું, એને માટે એ સારો છે? ના, એને માટે સારો છે નહીં તો પછી એ ત્યાં જ અટકીને રહેશે. એને માટે અશુભમાંથી શુભમાં આવવું એ બરાબર છે એમ નહીં, એને માટે પણ શુદ્ધમાં જવું એ જ બરાબર છે. મિથ્યા દ્રષ્ટિને માટે પણ શુદ્ધ ભાવ જ આદરણીય હોય. મિથ્યા દ્રષ્ટિને શું, નાના બાળકોને પણ શુદ્ધ ભાવ જ આદરણીય હોય. એક વખત સ્વાધ્યાયમાં બે વર્ષ પહેલા કોઈએ પ્રશ્ન પૂછ્યો કે રમેશભાઈ, પહેલા શરૂઆતમાં તો છોકરાઓને તો આપણે શુભભાવની જ વાત કરવી જોઈએ ને, આટલું બધું ક્યાં શુદ્ધભાવનું સમજાવીએ? મેં કીધું શુભભાવ દ્વારા ધર્મ છે એમ જે તમે બાળકોને સમજાવવા માંગો છો તો એની જગ્યાએ એમ સમજાવો કે શુદ્ધભાવ દ્વારા ધર્મ છે. એમાં ક્યાં અઘરું થઈ જવાનું છે? જ્યારે સમજવા બેઠા છીએ તો સાચું, પહેલેથી જ સાચું સમજાવો ને. પહેલા ખોટું સમજાવીને પછી સાચું સમજાવવું એવું શા માટે? એટલે મિથ્યા દ્રષ્ટિ હોય, બાળક હોય, નાનો હોય, મોટો હોય, ગમે તે હોય, બધાને માટે એક જ સમજ છે કે ધર્મ તો શુદ્ધ ભાવ દ્વારા જ થાય છે અને અશુભ ભાવ તો ક્યારેય સારો નથી, શુદ્ધ ભાવ જ ધર્મનું કારણ છે. અને શુદ્ધ ભાવ ને માટે જે પ્રયત્ન પુરુષાર્થ કરવામાં આવે છે એ બધું શુભ ભાવ છે. શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ રૂપ થવા માટે જે પુરુષાર્થ પ્રયત્ન થાય છે એ બધો શુદ્ધ ભાવ છે, આવી સમજ હોવી જોઈએ. અને પછી જેને સમ્યક દર્શન થાય છે એને એ શુભ ભાવ છે એ ઉપચારથી સારો કહેવામાં આવ્યો, ભલો કહેવામાં આવ્યો છે. કેમ કે એને હવે અનંત અનુબંધ તો થવાના જ નથી. ફરી એક પ્રશ્ન છે 99માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે તો શાસ્ત્રમાં આવે છે કે નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ કરવો અથવા નિશ્ચય ન સમજે તેને વ્યવહારનો ઉપદેશ કરવો આ કેવી રીતે છે? ગુરુદેવે આનો પણ ઉત્તર બહુ સરસ રીતે આપ્યો છે. કહે છે કે એ તો ઉપદેશ શૈલીમાં રાગ ઘટાડવાની અપેક્ષાએ વાત છે. ઉપદેશની શૈલી એમ જ હોય અને એમાં રાગ ઘટાડવાની અપેક્ષાએ વાત કરવામાં આવી છે. પરંતુ અહીંયા તો ભવના અભાવની વાત છે. ચરણાનુયોગમાં તો ત્યાં સુધી આવે કે તીવ્ર કસાય ઘટાડવા મંદ કસાય કરવો, ચરણાનુયોગના શાસ્ત્રમાં એવી વાત આવે. પરંતુ એ વ્યવહાર નયનું વચન છે, વ્યવહાર નયનું કથન છે. અને અહીંયા તો આપણે પરમાર્થની વાત કરી રહ્યા છીએ કે પરમાર્થ એ શું છે. વળી ચારેય અનુયોગમાં, ચારેય અનુયોગમાં ખરેખર તો શું છે, પ્રયોજન શું છે? વિતરાગતા પ્રગટ કરવી એ જ પ્રયોજન છે. એટલે ચારેય અનુયોગમાં કસાય મટાડવાનું જ પ્રયોજન છે એમ સમજવું. બધી જગ્યાએ એ કસાયને તો દૂર કરવાનો જ છે. મંદ કસાય પણ જોઈએ નહીં, કસાય રહિત થવું, મંદ કસાય પણ નહીં, તીવ્ર કસાય નહીં, મંદ કસાય પણ નહીં, પણ કસાય રહિત વિતરાગતા પ્રગટ કરવી એ વાત જ મુખ્ય છે. ચારે અનુયોગનું તાત્પર્ય એકમાત્ર વિતરાગતા જ છે, અને તે સ્વના આશ્રયે સ્વનો આદર કરતા પ્રગટ થાય છે. તથાપિ કોઈ રાગની રૂચિ સહિત રાગના પરદ્રવ્યના આશ્રયે પરિણમે છે તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે, અને તેના રાગને જ અહીં રાગ કયો છે. સોમા પાના ઉપર ગુરુદેવ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કે એકલો આનંદ કંદ સ્વરૂપ પ્રભુ આત્મા પરમાત્મા છે. ભાઈ, ભગવાનને જે પરમાત્મ પર્યાય પ્રગટ થઈ તે ક્યાંથી થઈ? અંદર જે અનંતી ત્રિકાળી પરમાત્મ શક્તિ પડેલી છે તે પ્રગટ થઈ છે. આવી પરમાત્મ શક્તિની જ્ઞાન આનંદ સ્વભાવની જેને રૂચિ થઈ છે અને રાગની રૂચિ છૂટી ગઈ છે તે સમ્યક દ્રષ્ટિ છે, સંકિતિ ધર્માત્મા છે. અહીંયા કહે છે કે આવા ધર્માત્માના ચારિત્ર મોહ સંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી. એટલે કે ચારિત્ર મોહના કારણે, ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે થતો જે રાગ, એને અહીંયા રાગ કહ્યો નથી. કોના? ધર્માત્માના, એટલે જ્ઞાનીના. જ્ઞાનીના ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે થતા રાગને અહીંયા રાગ કહ્યો નથી. માટે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ અવશ્ય હોય છે, જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે, આકુળતા વિનાનો આનંદનો સ્વાદ આવ્યો છે, જેને પોતાના ત્રિકાળી પરમાત્માના ભેટા થયા છે, તેને સ્વરૂપની પૂર્ણતાની પ્રતીતિનું અને જ્ઞાન અને રાગના નિવર્તનરૂપ વૈરાગ્ય જરૂર હોય છે. પોતાનું સ્વરૂપ પૂર્ણ છે એવી પ્રતીતિ પર્યાયમાં હજી એ પ્રગટ નથી થયું, પણ પ્રતીતિ તો એમ જ છે કે પોતે પૂર્ણ છે, પોતે પૂર્ણ છે, પોતે સિદ્ધ સમાન છે એવું જ્ઞાન, અને રાગ પોતાથી જુદું છે, પોતે રાગથી જુદો ભગવાન આત્મા છે, એટલે રાગના નિવર્તન રૂપ વૈરાગ્ય, એ બંને વસ્તુ, એવું જ્ઞાન અને એવો વૈરાગ્ય, એ બંને વસ્તુ ધર્મીને હોય જ છે. ધર્મીને નિરાકુળ આનંદના સ્વાદની રૂચિ ખસતી નથી. એક વખત એવો આનંદ આવ્યો છે એટલે હવે એની જ રૂચિ રહે છે, અને તેને જે રાગ આવે તેની રૂચિ થતી નથી. તેને તો રાગ ઝેર જેવો લાગે છે. જેને રાગમાં મજા આવે છે, રાગમાં હોશ છે, રાગની આસક્તિ છે, એ તો મિથ્યા દ્રષ્ટિ છે, આવો માર્ગ છે. 101માં પાના ઉપર ફરી પાછો પ્રશ્ન કર્યો કે પણ આમાં કરવું શું, શું કરવું એની વાત તો કઈ આવતી નથી. આટલી બધી વાત કરી એટલે કે આમાં અમારે કઈ કરવાની વાત તો આવી નહીં. જો કરતા કર્મ અધિકારમાં આત્મા શું કરી શકે અને શું ન કરી શકે એ વાત ખૂબ સ્પષ્ટ કરવામાં આવી, ઘણી ગાથાઓ દ્વારા ખૂબ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એનો જેને અભ્યાસ નથી એને હજી કરવા પ્રત્યેની વૃત્તિ છે, એને હજી કરતા ભાવ ખસતો જ નથી. અહીંયા તો એ વાત છે કે પહેલા સમજ ન હતી અને અણસમજમાં બધા જ પ્રકારની ક્રિયાનો એ કરતા થતો હતો અને અભિમાન કરતો હતો, એ વાત હજી એની સ્મૃતિમાં રહી હોય કે મેં અમુકના આમ કામ કર્યા, અમુકના તેમ કામ કર્યા, છોકરાઓ મોટા કર્યા અને અમુકને મેં ભણાવ્યો અને અમુકને મેં એના લગ્ન કરાવ્યા અને એનું આમ કર્યું અને બીજાને મેં દાન આપ્યા અને આમને મદદ કરીને આની સેવા કરીને, આવા કરતાપણાનો ભાવ હજી જો તને વર્તતો હોય તો એને પણ એક એક કરી યાદ કરી અને છોડી દે. આપણે તો ત્યાં સુધી વાત કરીએ છીએ કે પ્રભુ વર્તમાનમાં હવે જો તને સમજ આવી હોય તો તને જ્યારથી સમજ છે ત્યારથી અત્યાર સુધીમાં તે જે વિચાર્યું હતું અને જે માન્યતા હતી અને તું વારંવાર એ વાતને વાગોળી રહ્યો છે કે અમે નાના હતા ત્યારે આમ કર્યું ને આમ કરતા હતા ને અમે આની ઉપર આમ ઉપકાર કર્યો ને આની ઉપર તેમ ઉપકાર કર્યો ને અમે આવા આવા કામો કર્યા ને આવી સેવા કરી, તો એ બધા ભાવને યાદ કરીને તું છોડી દે, એનું કરતા પણ છોડી દે. એ કાર્યો તે કર્યા જ નથી, એ કાર્યો થવાના હતા તે થયા છે, એમાંથી તારી કરતૂતો બુદ્ધિને તું છોડી દે. ભાઈ, એ તે કાંઈ કર્યું જ નથી. જ્યાં સુધી આવો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એને કર્તા કર્મ અધિકાર ની જે સમજ છે એ ખરેખર ગળે ઉતરી જ નથી. જો તને ખરેખર કર્તા કર્મ અધિકાર કર્યા પછીથી સમજ આવી હોય તો તારે એક એક વસ્તુને યાદ કરીને ભૂતકાળમાં જે કંઈ બન્યું છે એનું કર્તાપણું છોડવું જ રહ્યું, એટલી સરળતા તો જરૂરથી હોવી જોઈએ. એટલે હજી જો તને એ કર્તાપણું પડ્યું હોય તો વર્તમાનમાં પણ તું ત્યાં ને ત્યાં જ છો. માત્ર તે સ્વાધ્યાય કર્યો, આ 450 સ્વાધ્યાય થયા, બધા વ્યર્થ ગયા પ્રભુ. સ્વાધ્યાય એમાં એ કર્તા કર્મ અધિકાર આટલો મોટો, એની વાત પછીથી જીવે કર્તાપણું તો છોડવું જ રહ્યું. હું કોઈનો કર્તા થઈ શકતો જ નથી, હું માત્ર સ્વભાવ ભાવ સિવાય કોઈનો કર્તા નથી. એ વાતની દ્રઢતા તો એને કરવી જ રહી, અને એવી જેને દ્રઢતા થાય એને પછી કરવાની વાત આવે નહીં. એને કરવાના ક્યાંય કંઈ પણ કરવાના ભાવ થાય નહીં, અને એવા કરવા પ્રત્યેના કરતા ભાવના પ્રશ્ન પણ થાય નહીં. અહીંયા આ કરતા ભાવનો પ્રશ્ન થયો છે કે હવે આમાં તમે કંઈ કરવાની તો વાત કરી નહીં, કેમ કે એને હજી એમ છે કે પોતે કંઈક કરી શકે છે. આમાં કરવું શું, શું કરવું એની વાત તો કાંઈ આવતી નથી. એને એમ છે કે કંઈક કરવાની વાત આવે, હું કંઈક કરું, હું વ્રત પાળું, હું દાન કરું. ભાઈ, દાન તું ક્યાં કરી શકે? આત્મા વસ્તુ ગ્રહણ નથી કરતો તો પછી દાન કેવી રીતે કરે? એટલે બધો જ કરતા ભાવ એને છોડવો જ રહ્યો. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, બાકી બધું એનાથી જુદું છે. અને દરેક દ્રવ્ય છે એ પરિણમનશીલ છે, અને પોતે પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે, એને બીજા દ્રવ્યની એમાં અપેક્ષા નથી. આ બે સિદ્ધાંતની વાતને પકડી અને આગળ વધવાનું છે. એટલે હું ભગવાન આત્મા ચેતન પરના કાર્યો કરી શકતો જ નથી, એ વાતને તો સિદ્ધાંત તરીકે સ્વીકારવાની છે. તો પછી કરવાની વાત ક્યાં આવી? પરના કાર્યો કરવા એ વાત જ રહેતી નથી. ગુરુદેવ સમજાવે છે અહીંયા કે અરે ભાઈ, અનાદિકાળથી તે બધું ઊંધું જ કર્યા કર્યું છે. વ્રત પાળ્યા, દાન કર્યા, ભક્તિ કરી, ભગવાનની પૂજા કરી. અરે સમો શરણમાં બિરાજમાન સાક્ષાત અર્યન પરમાત્માની મણિરત્નના ફૂલથી અનંતવાર પૂજા કરી. પણ તેથી શું? એ તો બધો રાગ છે. એટલે એ બધો તને ભાવ આવ્યો, એ શુભ ભાવ હતો, એ રાગ છે. એટલે તું તો કાંઈ ખરેખર તો કરી શકતો જ નથી. માત્ર તું શું કરે છે? તો કે પરનું લક્ષ કરીને રાગ જ કરી રહ્યો છે, જે તારો સ્વભાવ નથી. એવા રાગથી જુદો તું ભગવાન આત્મા છો એ વાતનો તને નિર્ણય જ થયો નથી. એ રાગથી લાભ માન્યાનું તને મિથ્યા દર્શન છે, તારું એ મિથ્યાત્વ છે. સમકીતીને તો રાગના અભાવની વૈરાગ્યની ભાવના નિરંતર હોય છે, કેમ કે તેને આત્માની રૂચિ નિરંતર રહે છે. આત્માની રૂચિ અને તેના આશ્રયે રાગનો અભાવ, એ જ નિરંતર કરવા યોગ્ય કાર્ય છે. આત્માની રૂચિ, પોતાના સ્વરૂપની રૂચિ, એ સિવાય બીજું કાંઈ એને કરવા જેવું નથી. અને એ જે કરી શકે છે પોતાના સ્વરૂપના આશ્રયે, એ અનંતકાળ સુધી ટકીને રહી શકે છે. બીજી કોઈ રીતે એ રહી શકતો નથી. પોતાના સ્વરૂપનું લક્ષ થાય, એમાં લીનતા કરે, અને પછી એમાં સ્થિરતા કરે, અને પછી શાશ્વત સુખની પ્રાપ્તિ કરે, એ જ માત્ર કરવા યોગ્ય છે, એ પુરુષાર્થ છે. ફરીથી પ્રશ્ન કર્યો 5મા પેરેગ્રાફમાં, તો શું સમકીતીને રાગ હોતો જ નથી? અહીંયા મૂળ વાત શું કરવી એનો પ્રશ્ન કરી, અને એનો જવાબ ગુરુદેવે આપ્યો, તો એને હજી એ પકડવો નથી અને પાછા પ્રશ્નો કરવા છે. ભાઈ, તારે શું કરવું એનો વિચાર કર ને. અહીંયા તને માર્ગ તો બતાવ્યો ગુરુદેવે કે તારે આ કરવું, પણ એને નથી પકડવું. હજી પ્રશ્ન કર્યો. એને એમ છે કે હજી રાગનું કંઈક હોય તો વાત આવે તો સારું, રાગ કરવા જેવો કહે તો સારું. એટલે કહે છે કે સમકીતીને રાગ હોતો જ નથી. ફરી ગુરુદેવ સમજાવે છે, એમ ક્યાં વાત છે? સમકીતીને પણ યથાસંભવ રાગ હોય, શુભભાવ હોય છે, પણ તેને એનું પોષણ નથી. એ રાગ એને પોષાતો નથી. રાગમાં રહેવું એને પોષાતું નથી. એ સત્વરે રાગને છોડીને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. રાગ દ્વારા ધર્મ થાય છે એવી એને માન્યતા ટળી ગઈ છે, એટલે હવે એ રાગ એને પોષાતો નથી. રાગને એ ઝેર સમાન જ માને છે. ઘણી સ્પષ્ટતાઓ કરી છે. એક હજી આગળ મહત્વની વાત લઈ જઈએ. 103 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે નવ તત્વમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ પુણ્ય છે અને હિંસા, જૂઠ આદિના પરિણામ પાપ છે. આ બંનેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક તત્વ છે. જીવ તત્વ છે એ આ તત્વથી જુદું છે, પુણ્ય અને પાપથી જુદું તત્વ છે, એ બંનેથી ભિન્ન તત્વ છે. ભગવાન આત્મા આવા પુણ્ય અને પાપ એનાથી જુદો છે. નવ તત્વમાં નવ તત્વ ત્યારે જ સંભવે કે બે તત્વ કોઈ ભેગા ન થઈ જાય. જીવની સાથે તમે પુણ્ય તત્વને કે પાપ તત્વને ભેગું કરી નાખો, જીવની સાથે બંધ તત્વને ભેગું કરો કે આશ્રવ તત્વને ભેગું કરો, તો નવ તત્વ તરીકે સિદ્ધ થતા જ નથી. એટલે ત્યાં જે જીવ તત્વ લેવામાં આવ્યું, આત્મા લેવામાં આવ્યો છે, એ તો શુદ્ધ પરિપૂર્ણ તત્વ છે. એ બંધ સહિત પણ નથી, અને બંધ સહિત નથી તો એને મોક્ષ પણ નથી. બંધ પણ નહીં અને મોક્ષ પણ નહીં એવો શુદ્ધ ભગવાન આત્મા એ જીવ તત્વ ત્યાં નવ તત્વમાં ખરેખર લેવામાં આવ્યું છે. પણ એવી સમજ વિના એ નવ તત્વને ગોખી નાખે છે, નવ તત્વની વાતને સમજતો જ નથી. નવ તત્વમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એ પુણ્ય છે અને હિંસા, જૂઠ આદિના પરિણામ એ પાપ છે. આ બંનેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક તત્વ છે અને તે પરમાર્થ છે. જેમ ભગવાને પ્રત્યેક આત્માને નિજ સત્તાએ શુદ્ધ જોયો છે, દરેક આત્માને નિજ સત્તાએ શુદ્ધ જોયો છે. વર્તમાન પર્યાયની વાત નથી લીધી, પણ એ ભગવાન આત્મા એ નિજ સત્તાએ શુદ્ધ છે. તેમ જેની દ્રષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક જણાયો તે સમ્યક દ્રષ્ટિ છે. એવો નિજ સત્તાએ શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાયક જેને જણાયો અનુભવાયો છે એ સમ્યક દ્રષ્ટિ છે. અરે હજુ સમ્યક દર્શનના ઠેકાણા ન મળે અને લોકો મુનિપણું લઈ લે અને વ્રત આદિ પાળે, પણ એ તો બધા થોથા છે. સમ્યક દર્શન ધર્મની મૂળ ચીજ છે ભાઈ. સમ્યક દર્શન વિના તે અનંતકાળમાં અનંતવાર મુનિવ્રત પાળ્યા, પણ તેથી શું? એમાં ક્યાં ધર્મ છે? એમાં ક્યાં સુખ છે? તો બહુ સરસ વાત આવી આજે. આ કળશ 137મો અહીંયા પૂરો કરીએ છીએ. હવે કળશ 137 પછી કુનકુંદાચાર્ય ભગવાનની ગાથા 201 અને 202 આવે છે. એટલે આ કળશ જે છે એમાં જે 201 અને 202 ગાથામાં જે વાત આવવાની છે એની કેટલીક વાત આવી જાય છે, એની કેટલીક વાત આવી ગઈ છે. એટલે આપણને હવે ગાથા 201 અને 202 બહુ સરસ રીતે સમજાશે. જો અહીંયા ગાથા 201 અને 202 ની શરૂઆતમાં કહે છે કે હવે પૂછે છે કે રાગી જીવ કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય, રાગી જીવ કેમ સમ્યક દ્રષ્ટિ ન હોય. અને એના ઉત્તર રૂપે કુનકુંદાચાર્ય ભગવાને જે ગાથા કહી છે તે ગાથા આજે આપણે લઈએ. પરમાણુ માત્રમપિ ખલુ રાગાદિના તુ વિદ્યતે અશ્ય ન અપિ સ જાનાત્યાત્માનમ તુ સર્વાગમ દરોપી આત્માનમ જાનન અનાત્માનમ ચાપીશો જાનન કથમ ભવતી સમ્યગ દૃષ્ટિ જીવા જીવાવ જાનન. ગુજરાતીમાં ગાથા લઈએ. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેહને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને, નહીં જાણતો જ્યાં આત્મને જ અનાત્મ પણ નહીં જાણતો તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ અજીવને નહીં જાણતો. ગાથાના અર્થમાં કહે છે કે ખરેખર ખલુ અશ્ય રાગાદિના તું પરમાણુ માત્રમ અપી વિદ્યતે, ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે, ખરેખર જે જીવને લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે, સ સર્વ આગમ ધર અપી આત્માનમ તું ન અપી જાનાતી તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો. શું કહ્યું? ખરેખર જે જીવ એવો છે કે જેને સહેજ પણ લેશ માત્ર, પરમાણુ માત્ર, જરાક પણ રાગાદિક છે, તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ તે આત્માને નથી જાણતો. અને આગળ કહે છે કે ચ આત્માનમ અજાનન, સ અનાત્માનમ અપી અજાનન, એટલે અને આત્માને નહીં જાણતો થકો તે અનાત્માને એટલે પરને પણ નથી જાણતો. જીવા જીવો અજાનન સમ્યક દ્રષ્ટિ કથમ ભવતી, એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ કઈ રીતે હોઈ શકે, એટલે કે એ સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે. જેને રાગ વર્તે છે, રાગની રૂચિ છે, એવો જીવ ભલે ગમે તેટલા આગમ ભણ્યો હોય, ગમે તેવો મોટો પંડિત હોય, છતાં પણ એ આત્માને નહીં જાણતો થકો, એ અનાત્માને એટલે પરદ્રવ્યને પણ નથી જાણતો, અને એ રીતે જે જીવને અજીવને નથી જાણતો, આત્મા અને અનાત્માને નથી જાણતો, એ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે નહીં. આ વાત અહીંયા કરી છે. હવે આ બંને ગાથાની ટીકા વગેરે આપણે હવે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે વરતે જયતે પ્રણમું પદ તે વરતે જયતે